starting a new life in Australia isn't easy.
A lot of companies have rejected me.
Sometimes I feel like, oh, I'm gonna quit, I've given up.
Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
મિત્રો, ઓસ્ટ્રેલિયન ઇસ્લામિક મેડિકલ એસોસિએશન એટલે કે AIMA દ્વારા ઓસ્ટ્રેલિયન રેડક્રોસ લાઇફ બ્લડ સાથેની ભાગીદારીમાં આ શુક્રવારે એટલે કે તારીખ 28 નવેમ્બર 2025 રોજ 6ઠી વાર્ષિક રાષ્ટ્રીય રક્તદાન ઝુંબેશ ચાલશે. અને આ અંગે વધુ માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સિડનીથી ડોક્ટર હબીબભાઈ ભુરાવાલા. હબીબભાઈ, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
નમસ્તે મીરાનીબેન, આજે SBS ગુજરાતી રેડિયો ઉપર ફરીથી આપની સાથે વાત કરવાની તક મળી તો બહુ જ આપનો આભાર. અને આજે હું એક બહુ જ મહત્વપૂર્ણ અને ખાસ માનવ સેવાની ભાવનાવાળા બહુ સારા કાર્ય વિશે વાત કરવા આવ્યો છું કાર્યક્રમ માટે. આપે જે પ્રમાણે જણાવ્યું, આઈમાની નેશનલ બ્લડ ડોનેશન ડ્રાઈવ અથવા તો રક્તદાન ઝુંબેશ જે ચાલુ થઈ રહી છે, તો તેની માટે આપના શ્રોતાઓને ડિસ્કસ કરી ને થોડી માહિતી પણ આપીશું અને ખાસ શું કારણસર આપણે આ કરી રહ્યા છે.
જેમ આપણે વાત કરી તે રીતે કે તમે આગામી 28 નવેમ્બરના રોજ 6ઠી વાર્ષિક રાષ્ટ્રીય રક્તદાન ઝુંબેશ યોજાઈ રહી છે. આ ફક્ત એક જગ્યાએ નહીં પરંતુ 6 રાજ્યોમાં અને પ્રદેશોમાં પણ યોજાઈ રહી છે, જેમાં 30થી વધુ મસ્જિદો જોડાવાની છે. અભિભાઈ, થોડી વિસ્તૃતથી માહિતી આપશો આ અંગે?
હા, એટલે આ બહુ જ બહુ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. ખાસ કરીને સમર હોલિડેઝ આપણે શરૂ થઈ રહ્યા છે, તો આ સમય દરમિયાન બ્લડ ડોનેશન ઓછું થઈ જાય છે, પણ હોસ્પિટલોમાં જરૂરિયાત ક્યારેય ઓછી થતી નથી. એટલે ખાસ એટલા માટે આ શુક્રવારે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં 40થી વધુ મસ્જિદો અને ઇસ્લામિક સેન્ટર એક સાથે આપણે જે રક્તવ્યાપી બ્લડ ડોનેશન ઝુંબેશ છે એમાં જોડાઈ રહ્યા છે. બીજું એટલા માટે કે સમર હોલિડેઝમાં એવું હોય છે કે લોકો ટ્રાવેલ છે, ફેમિલી ઇવેન્ટ્સ હોય, પારિવારિક કાર્યક્રમ અથવા તો પછી એમાં બિઝી થઈ જતા હોય છે, તો બ્લડ ડોનેશન ઘટી જાય છે. અને ખાસ કરીને હોસ્પિટલોમાં કેન્સરના દર્દી હોય, એક્સિડન્ટ્સ થી પીડિત વિક્ટિમ્સ, પ્રેગ્નન્ટ વુમન, નવજાત બાળકો, પ્રીમેચ્યોર બેબીઝ, એ બધાને બ્લડની બ્લડ પ્રોડક્ટની ખાસ કરીને જરૂર પડ્યા કરે છે. અને ખાસ એક આપના શ્રોતાઓને એક માહિતી હું આપવા માંગુ છું કે ઓસ્ટ્રેલિયામાં દર મિનિટે 3 બ્લડ ડોનેશનની જરૂર પડે છે. એટલે આ સમય બહુ જ મહત્વપૂર્ણ છે કે બ્લડ સપ્લાય આપણો ઘટે નહીં, એટલા માટે આઈમા જે આજે રાષ્ટ્રીય ઝુંબેશ છે એ ચલાવી રહી છે.
જી, આપે કહ્યું કે જે વેકેશનનો સમય હોય છે તે દરમિયાન રક્તની ખૂબ જ અછત થતી હોય છે, ત્યારે આ પ્રકારના રક્તદાન કેન્દ્રને ઝુંબેશ કેટલી મહત્વની હોય છે?
હા, એટલે ખાસ કરીને જે પ્રમાણે મેં જણાવ્યું, બ્લડની એકચ્યુઅલી એક્સપાયરી ડેટ હોય છે, એટલે સમયસર આપણે બ્લડ રિપ્લેસમેન્ટ કરવું જરૂરી પડે. એટલે બ્લડ પ્રોડક્ટ જે પણ હોય એ અમુક ટાઈમ પછી કામ ના કરી શકે, એટલે રેગ્યુલર રહેવું પડે. એટલે હોલિડે સિઝન પહેલા બહુ મોટી સંખ્યામાં ડોનર્સની જરૂર પડે છે. અને બીજું એ કે લોકો આટલા બધા બિઝી થઈ જાય છે આ હોલિડે પીરિયડમાં, એટલે લોકોને યાદ નથી રહેતું બ્લડ ડોનેશન બુક કરવાનું, અથવા બુક કરવી હોય તો એટેન્ડ કરવા, અથવા તે કોઈ જગ્યાએ જતા રહ્યા હોય. એટલે ડોનેશનની પ્રોસેસ જે છે આખા ઓસ્ટ્રેલિયામાં આપણે જે રેડક્રોસના સેન્ટરો એ બહુ ઓછું થઈ જાય છે, એટલે ખાસ એના માટે કરીને આપણે આ ઝુંબેશ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં બહુ જ જરૂરી હોય છે.
આપે કહ્યું કે રક્ત એક્સપાયર થઈ જાય છે જ્યારે બ્લડ ડોનેટ કરીએ પછી થોડા સમયમાં એનો ઉપયોગ કરવો પડતો હોય છે, પછી તે એક્સપાયર થઈ જતું હોય છે. ત્યારે મને એ પ્રશ્ન થયો કે ધારો કે હું રક્તદાન કરતી હોઉં તો મારે કેટલા સમયાંતરે રક્તદાન કરી શકાય?
હા, બહુ સારો સવાલ છે. આનામાં ખાસ કરીને છે ને તો 3 રીતે આપણે કરી શકીએ. આની અંદર રક્તના અલગ અલગ કમ્પોનન્ટ હોય છે, અલગ અલગ ભાગ હોય છે, એટલે ખાસ કરીને રક્તકણ છે અથવા તો પ્લાઝમા અથવા તો પ્લેટલેટ જે ત્રાક કણ આપણે કહી શકીએ. જે પ્રમાણે જરૂર હોય તો રક્તદાન બ્લડ પ્રોડક્ટ્સ જે છે દર 3 મહિને આપણે કરી શકીએ, પ્લાઝમા દર 2 વીકમાં આમ તો કરી શકાય, એટલે બને ત્યાં સુધી દર 3 મહિને તો આપણે કરી શકીએ. પણ અમુક એ પ્રોડક્ટ્સ એવી હોય છે કે જે આપણે જલ વધારે ફ્રી વારંવાર પણ કરી શકીએ.
જી, આ તો તમે કહ્યું કે દર 3 મહિને રક્તદાન કરી શકાય, પરંતુ ફર્સ્ટ ટાઈમ ડોનર હોય કે કોઈને એવું હોય કે હું રક્તદાન કરીશ તો મારામાં અશક્તિ આવી જશે, મારામાં લોહી ઘટી જશે, આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે જે લોકોએ રક્તદાન ક્યારેય કર્યું નથી હોતું કે જાગૃતતા નથી હોતી લોકોમાં. શું આવું ખરેખર થતું હોય છે ખરું?
ના, બિલકુલ. આમાં એવું છે કે આ પ્રક્રિયા જે છે આપણે રક્તદાનની, એક તો બહુ સરળ છે અને બિલકુલ સલામત છે. આપણે ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ ક્લાસ સ્ટાન્ડર્ડ ફોલો થાય છે. આખી જે અપોઇન્ટમેન્ટ હોય છે 1 કલાકની હોય છે ડોનેશનની, પણ એકચ્યુઅલ ડોનેશન ખાલી 8 થી 10 મિનિટ માટે હોય છે. પ્લાઝમાની અંદર 1.5 કલાકની પ્રોસિજર હોય ટોટલ એપોઇન્ટમેન્ટની, અને દર 2 અઠવાડિયે કરી શકીએ. માત્ર નાની સોય એક પ્રિક થાય બસ, અને નર્સિસ મોનિટરિંગ કરે છે. ડોનેશન પછી જ્યુસ સ્નેક્સ અને થોડું રેસ્ટ લેવાનું હોય, પણ બહુ સરળ છે. અને એના પછી આપણે બિલકુલ 1.5 કલાક 30 મિનિટ સુધી આપણે રેસ્ટ કરી ને મોનિટરિંગ કરી, ને પછી તમે નોર્મલ કોઈ પણ એક્ટિવિટી કે કંઈ બી કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. પણ એવું સલાહ આપે છે કે બને ત્યાં સુધી એ દિવસે તમે બહુ જ વધારે કોઈ એવું કામ ના કરો, પણ કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને કોઈ પણ એનાથી તકલીફ પડતી નથી. ને ખરેખર આમ જોવા જઈએ તો આ જે રક્તદાન છે, જે મેં પહેલા પણ કહ્યું, 1 ડોનેશનથી 3 લોકોને જીવન બચી શકે છે. અને ખાસ આપણને 1 કલાકનો ટાઈમ આપવાનો છે, પણ એ પેશન્ટ માટે તો એક નવી જિંદગી છે.
Starting a new life in Australia isn't easy.
A lot of companies have rejected me.
Sometimes I feel like, oh, I'm gonna quit, I've give up.
Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
અને ખાસ એ પૂછવા માંગીશ કે આ જે ઝુંબેશ જે AIMA દ્વારા ચાલવાની છે 28 નવેમ્બરના રોજ 30 થી વધુ મસ્જિદોમાં યોજાવાની છે, તેમાં મહિલાઓ પણ ભાગ લેશે અને તેમના માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે?
હા, ના બિલકુલ. મહિલાઓ માટે પ્રાઇવસી અને મોડેસ્ટી માટે બિલકુલ વ્યવસ્થા હોય છે, અને ઓસ્ટ્રેલિયન રેડક્રોસ લાઈફ બ્લડ પોતે પણ બહુ જ વ્યવસ્થા કરે છે. એમના ડોનેશન સેન્ટરમાં જો કોઈને પણ જવું હોય આપણા શ્રોતાઓને બ્લડ ડોનેશન માટે, તો મહિલાઓ માટે પ્રાઇવેટ ડોનેશનની એ લોકોએ સ્પેસીસ રાખેલી છે, જગ્યા રાખે છે. મોડેસ્ટી સ્લીવ્સ અને બ્લેન્કેટ વગેરે પણ આપે છે, તો બહુ જ આપણે ભાગ બધો ખુલ્લો ન કરવો હોય જે જગ્યાએ બ્લડ લેવાતું હોય. ખાસ કરીને કલ્ચરલ સેન્સિટિવિટી ની ટ્રેનિંગ વાળા અને અમુક આપણા સમુદાયના ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના ભારતના ગુજરાતી અને બીજા પણ ઘણા સ્ટાફ રેડક્રોસ સ્ટાફ રાખે છે, એટલે ખાસી બધી ભાષાઓ પણ બોલી શકે અને બહુ જ આરામદાયક વાતાવરણ હોય છે. આના લીધે જે મહિલાઓ છે ખાસ વિશ્વાસ સાથે અને કમ્ફર્ટેબલી ડોનેટ કરી શકે છે સેન્ટરોમાં.
જી, અને હબીભાઈ એવું કહેવાય ને કે રક્તદાન એ મહાદાન કહેવાય છે, તેનાથી ઘણી બધી જિંદગીઓને જીવન મળતું હોય છે. ત્યારે આ જીવન રક્ષક જે રક્તદાન છે તેની થોડી તબીબી માહિતી આપશો?
હા બિલકુલ. આ ખાસ કરીને રક્તદાન એ બહુ જ બધી, ખાસ કરીને આપણે કેન્સરના દર્દી હોય જેમને વારેઘડીએ એમના લોહીના કણો ઓછા થઈ જતા હોય છે, એટલે એમને જરૂર પડે. મોટી જે સર્જરી હોય, જે ટ્રોમા હોય, એક્સિડન્ટ્સ હોય, એની અંદર તો અચાનક જરૂર પડે છે. અને અમુક વખતે અમુક પરિસ્થિતિઓમાં હોસ્પિટલ્સની અંદર એનો સપ્લાય નથી હોતો, બહુ જ વધારે સંખ્યામાં પણ જરૂર પડી શકે. અને એવું છે ઓસ્ટ્રેલિયામાં. બીજું ખાસ એક વસ્તુ હું કહેવા માંગુ છું શ્રોતાઓને કે આપ ઓસ્ટ્રેલિયનોમાં, આપણા ઓસ્ટ્રેલિયાની અંદર દર 3માંથી 1 વ્યક્તિને જિંદગીની અંદર લાઈફ ટાઈમમાં 1 વખતે તો બ્લડની, કોઈ રક્તની, કોઈ પ્રોડક્ટની જરૂર પડવાની છે. આ એટલું બધું જરૂરી છે, એટલે કોઈને કાં તો આપણને અથવા આપણા સગા સંબંધી મિત્રો કોઈને ને કોઈને ક્યારે ને ક્યારે, એટલે બહુ જ લાઈફ સેવિંગ છે. ખાસ કરીને એક્સિડન્ટ્સમાં, કેન્સરમાં, બાળકનો જન્મ થાય ડિલિવરી વખતે, મહિલાઓને બહુ જરૂર પડી શકે છે, સર્જરીના પેશન્ટોને જરૂર પડી શકે છે, અને બીમાર લોકો હોય અથવા તો અધૂરા મહિને જન્મેલા બાળકો હોય તેમને પણ બહુ જરૂર પડી શકે છે. એટલે ખાસ કરીને હું પોતે પણ બાળ રોગ નિષ્ણાત છું, પીડિયાટિશિયન છું, તો હું જોઉં છું કે અનેક બાળકોનો જીવ ટાઈમલી બ્લડ ટ્રાન્સફ્યુઝનથી બચી જાય છે.
જી, આપે ખૂબ સરસ માહિતી આપી કે નાના બાળકોને પણ રક્તની જરૂર પડી શકે છે. એક વધુ સવાલ પૂછવા માંગીશ કે આપણે ઓસ્ટ્રેલિયામાં રહીએ છીએ, ડાયવર્સ કન્ટ્રી છે, ત્યારે અહીં આલ્કોહોલ પણ પીવાતું હોય છે. એક અગત્યનો સવાલ કે રક્તદાન કરતા પહેલા કેટલા સમય સુધી આલ્કોહોલ ન પી શકાય, અને પીવાય તો કેટલી માત્રામાં પી શકાય, શું તેની રક્તદાન ઉપર અસર થઈ શકે ખરી?
બિલકુલ, આ બહુ જ સારો સવાલ છે. ખાસ કરીને એ આની અંદર છે ને, તો આપણે જો આલ્કોહોલ જો પીધું હોય તો ડોનેટ ના કરવું જોઈએ, ખાસ કરીને ડોનેશનના દિવસે તો બિલકુલ નહીં. બીજું એક ખાસ, એ આલ્કોહોલ લીધા પછી બોડી આપણું થોડું ડિહાઈડ્રેટ થઈ જાય, શરીરમાંથી પ્રવાહી ઓછું થઈ જાય, એટલે ડોનેશન દરમિયાન અમુક વખતે વીકનેસ કે એવું પણ ચક્કર કે એવું આવી શકે. એટલે લાઈફ બ્લડ, જે ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસ લાઈફ બ્લડ એવું રેકમેન્ડ કરે છે કે ડોનેશન કરતા પહેલા 24 કલાક આલ્કોહોલ એવોઇડ કરવું જોઈએ. અને ખાસ કરીને એક સલાહ બીજી હું આપવા માંગુ છું કે પાણી પૂરતું પીવું જોઈએ ડોનેશનના દિવસે અને ડોનેશન પહેલા, તો એનાથી જે ચક્કર આવવાનું કે વીકનેસનું અમુક લોકોને એવું થતું હોય છે તેવું કશું થઈ ના શકે એટલા માટે. એટલે ખાસ કરીને હાઇડ્રેશનનું ધ્યાન રાખવાનું અને આલ્કોહોલ 24 કલાક પહેલા ના લેવું જોઈએ.
જી, અને આ જે ઝુંબેશ છે, જે દિવસે રક્તદાન આટલા મોટા પ્રમાણમાં આયોજિત કરવા આપ જઈ રહ્યા છો, તેમાં કોઈ બધા જ તેમાં પાર્ટિસિપેટ કરી શકે એમ છે કે
હા
અમુક?
બિલકુલ
જી
બિલકુલ બિલકુલ, આમાં બધા જ, આપણે ખાસ કરીને આપણે ઓસ્ટ્રેલિયામાં આ જે બ્લડ ડોનેશન આપણે જે ઝુંબેશની અંદર જે કલેક્ટ થશે એ બધા દર્દીઓ માટે વાપરવાનું છે. અને ખાસ કરીને એક બીજી ખાસ વસ્તુ એવું કહું કે આપણે ઓસ્ટ્રેલિયા તો બહુ જ મલ્ટીકલ્ચરલ દેશ છે, બધા સમુદાયના લોકો અહીંયા રહે છે. ખાસ કરીને આપણે ભારતના છે, આફ્રિકન દેશો છે, મિડલ ઇસ્ટના છે, બીજી બધી કમ્યુનિટી એશિયાના છે, આ બધી જે ડાયવર્સ જે આપણે એથનિક બેકગ્રાઉન્ડના અલગ અલગ લોકો છે, તો જીનેટિક બ્લડ ટાઈપમાં પણ અલગ અલગ હોય છે અને અમુક રેર બ્લડ ગ્રુપ પણ વધારે જોવા મળે છે. એટલે ઓસ્ટ્રેલિયા મલ્ટીકલ્ચરલ છે તો પેશન્ટ પણ મલ્ટીકલ્ચરલ છે, અને ડોનર્સ જો આપણા ડાયવર્સ હશે તો પરફેક્ટ મેચ થવાની શક્યતા વધે છે. એટલે ખાસ એટલા માટે જે આઈમા છે, ઓસ્ટ્રેલિયન ઇસ્લામિક મેડિકલ એસોસિએશન, ખાસ કરીને આપણી બધી મલ્ટીકલ્ચરલ કમ્યુનિટીને, આપણી ગુજરાતી કમ્યુનિટીને, ઇન્ડિયન કમ્યુનિટી, બધી કમ્યુનિટીને આપણે એવું પ્રોત્સાહિત કરીએ છીએ કે આપણે ખાસ બ્લડ ડોનેશન કરીએ. ને ખાસ એક વસ્તુ હું આપ કહેવા માંગુ છું કે ડોનેટ કરવા માટેના નિયમ બહુ સરળ છે. એલિજિબિલિટી રિક્વાયરમેન્ટમાં એવું છે કે 18 થી 75 વર્ષની ઉંમરના કોઈપણ વ્યક્તિ ડોનેટ કરી શકે, એમનું વજન 50 કિલોથી વધારે હોવું જોઈએ, એમનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, અને ડોનેશનના દિવસે તમે ફિટ અને વેલ ફીલ કરતા હોવા જોઈએ. મોટાભાગની દવાઓ એલાઉડ કરે છે, બ્લડ પ્રેશરની દવા છે, કોલેસ્ટ્રોલની છે, થાઇરોઇડની, ડિપ્રેશનની, કોઈ એવી કોઈ પણ દવાઓ, એન્ઝાયટીની, એ બધી દવાઓ તમે લઈ શકો, અને એનાથી ડોનેશનમાં કોઈ એમાં કોઈ એનું ફરક પડતો નથી. ખાસ કરીને કોલ્ડ અથવા ફ્લૂ હોય તો આપણે સાજા થવા સુધી ધ્યાન રાખવું જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન ડોનેશન એ રેકમેન્ડ નથી કરતા, ડિલિવરી પછી આપણે 9 મહિનાનો ગેપ હોવો જરૂરી છે. એટલે આપણે જોઈએ, ખરેખર અમે પહેલા પણ કહ્યું, પ્રક્રિયા બહુ સરસ અને સંપૂર્ણપણે સલામત છે, અને આપણે ઓસ્ટ્રેલિયામાં રહીએ છીએ, ઓસ્ટ્રેલિયામાં આપણને કોઈને પણ જરૂર પડી શકે એવું છે, અને આ બહુ સારું કામ છે, માનવતાનું કામ છે. એટલે ખાસ આપણે બધા ભેગા મળીને આની અંદર જોડાઈ શકીએ, અને ફર્સ્ટ ટાઈમ ડોનર માટે ખાસ એક સલાહ છે છેલ્લી મારી કે જોડાવવું બહુ સરસ છે. જો તમને વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો તમે www.aima.org.au/giveblood ઉપર જોશો તો બહુ જ બધી આ માહિતી છે કે જે આપણને એની અંદર અમુક જે કોમન આસ્ક ક્વેશ્ચન પણ છે એની અંદર, અથવા તો આપ www.lifeblood.com.au જે ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસ લાઈફ બ્લડની વેબસાઇટ છે તેની ઉપર પણ બધી માહિતી છે, અને લાઈફ બ્લડનું એપ પણ આવે છે એ તમે ડાઉનલોડ કરી ને તમે નિયરેસ્ટ ડોનર સેન્ટર ઉપર બુક કરી શકો છો.
હબીબભાઈ, આપે ખૂબ સરસ માહિતી આપી, શ્રોતા મિત્રોને ખૂબ સરસ જાણકારી મળી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ના, બહુ જ આભાર SBS ગુજરાતી રેડિયો, અને આપનો પણ બહુ જ શ્રોતાઓનો આભાર. આજે તમે જે સમય આપ્યો એ કોમ્યુનિટી સર્વિસ માટે બહુ મૂલ્યવાન છે, અને હું આશા રાખું છું કે શ્રોતાઓ પણ આ પ્રોગ્રામ પછી બ્લડ ડોનેશન માટે આગળ આવશે અને આ અભિયાનમાં ભાગ લેશે. શુક્રિયા, થેન્ક યુ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.
Starting a new life in Australia isn't easy.
A lot of companies have rejected me.
Sometimes I feel like, oh, I'm gonna quit, I've give up.
Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.